શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
શ્રીમદરાજ ચંદ્ર વચનામૃત પત્રાંક 449 ત્રીજા પારિગ્રાફથી ચાલે છે. એક પોસ્ટકાર્ડનો વિષય પૂરો થયો છે, બીજું પોસ્ટકાર્ડ શરૂ કરે છે. કલ્યાણ વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે અને તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે. અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘડતી નથી. આત્મકલ્યાણ છે તે જ પોતાનું પ્રયોજન છે. પોતાના આત્મકલ્યાણને બાધક એવા પરિણામ કેવા છે અને આત્મકલ્યાણને સાધક એવા પરિણામ કેવા પ્રકારના છે, આ બંને વિષય વિચારવો ઘટે છે. વારંવાર ચારે પડખેથી એને વિચારવું ઘટે છે અને જે કારણો પ્રતિબંધરૂપ છે, જે કારણો આત્મકલ્યાણમાં બાધક છે, રોકનારા છે, તે કારણોને વિચારીને મટાડવા ઘટે છે. તે કારણોને વિચારીને એનો અભાવ ન કરવામાં આવે તો કોઈ પણ બીજા પ્રકારે આત્મકલ્યાણ પ્રાપ્ત થતું નથી. એ માર્ગને અનુસર્યા વિના એટલે કે બીજા કોઈ પણ પ્રકારે કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. આ સ્થળે એ વિષય સ્પષ્ટ થાય છે કે જો જીવ પોતાના પરિણામને વિશે, પોતાના આત્મકલ્યાણના પ્રયોજનને બાધક કોણ છે એવું જો વિચારી શકતો ન હોય તો, એટલે કે પ્રયોજનભૂત વિષયનો દ્રષ્ટિકોણ જે અતિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ હોવો જોઈએ, એવો દ્રષ્ટિકોણ જો સાધ્ય કરવામાં ન આવે તો કોઈ રીતે કલ્યાણ ન થાય. કોઈ સંયોગો બાધક નથી, કોઈ અન્ય પદાર્થ બાધક નથી, પણ આ જીવના પરિણામ કોઈ એવા છે જેનું હવે પછી કૃપાળુદેવ વિવરણ કરશે, એ બાધક છે. અને એ બાધક પરિણામો જ્યાં સુધી પોતે ન જોઈ શકે પોતાના પરિણામમાં, ન વિચારી શકે પોતાના પરિણામને, તો કોઈ રીતે આત્મકલ્યાણને સાધી શકાય નહીં. તે ત્રણ પ્રકાર લીધા છે એ વિષયમાં. તે મન, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. આ ત્રણ દોષ જીવના પરિણામમાં અનાદિના છે. એક તો મળ છે એટલે મલિનતા છે, અને એ મલિનતાને લઈને જીવ પોતાના હિત અહિતને સમજી શકતો નથી કે કયા પરિણામથી મારું હિત થાય છે અને કયા પરિણામથી મારું અહિત થાય છે. 680 ના આંકમાં અતિ કારુણ્ય વૃત્તિથી એમનો જે ઉદ્ગાર છે અથવા હૃદયોદ્ગાર છે એ આ વિષયમાં વિચારવા જેવા છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષને પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. કોના માટે આ લખેલું છે? કે જે જીવો ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક મનાતે એવી પ્રવૃત્તિ કરે છે એવા જીવો માટે આ લખેલ છે. કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજતા હોવાથી ઠીક પોતાને જેવી કલ્પના આમ કરવાથી મારું કલ્યાણ થશે, આમ કરવાથી મારું કલ્યાણ થશે એવું કાંઈ ને કાંઈ કલ્પીને અનેક પ્રકારના ઉપાયોમાં પ્રવર્તે છે અને એ ઉપાયોમાં પ્રવર્તતા કલ્યાણને સાધવાને બદલે પરિભ્રમણને સાધે છે. કેમ એમ થાય છે? કે અપરમાર્થ માર્ગને પરમાર્થ માર્ગને માન્યો છે, સમજ્યો છે, એટલે એમાં ગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. મનુષ્ય જીવને જે બુદ્ધિપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિમાં પ્રવર્તે છે એમાં પ્રયોજનના બે વિષય છે. એક તો પોતાનું મૂળ સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ જે યથાર્થપણે જ્ઞાનમાં આવવું જોઈએ જેવું છે તેવું, અને એક એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે કોઈ કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિ યથાર્થ હોવી જોઈએ કે જેથી પોતાનું આત્મકલ્યાણ સધાય. આ બે વિષયમાં બુદ્ધિપૂર્વક જેની ભૂલ થાય તેને નવું ગ્રહણ કરેલું મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. અગ્રહિત મિથ્યાત્વ તો અનાદિથી જીવને છે, દેહાધ્યાસ વગેરે, પણ જે પરિણામો કલ્યાણના કારણ નથી એને કલ્યાણના સાધન તરીકે કે કારણ તરીકે સ્વીકારીને પ્રવૃત્તિ કરવામાં આવે તો એ બુદ્ધિપૂર્વકની ભૂલને ગ્રહિત મિથ્યાત્વ ગણવામાં આવે છે. મિથ્યાત્વ અનાદિથી છે. મનુષ્યભાવ મિથ્યાત્વનો અભાવ કરવા માટે બહુ સારામાં સારી તક છે. એના જેવી ચાર ગતિમાં, બીજી ત્રણ ગતિમાં તો કોઈ એવી તક જ નથી, પણ એ તકની સાથે જવાબદારી પણ વિશેષ છે. વ્યવહારમાં પણ હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી, જેટલી ઊંચી ખુરશી ઉપર બેસો એટલી જવાબદારી વધારે નિભાવવી પડે છે. અહીંયા ત્રણ ગતિની અપેક્ષાએ મનુષ્ય ગતિ એક ઊંચું સ્થાન છે. મોક્ષ પ્રાપ્તિ માટે વધુમાં વધુ સાનુકૂળ પરિસ્થિતિ અહીંયા છે તો અહીંયા જો ભૂલ કરે તો ગ્રહિત મિથ્યાત્વ એટલે તીવ્ર મિથ્યાત્વ થતાં અગ્રહિતમાંથી ગ્રહિતમાં ચાલ્યો જાય છે. અને એવી પરિસ્થિતિ જોઈને કૃપાળુ દેવ કહે છે કે અમારું તો હૃદય રડે છે કે અરે રે જીવો, ખાલી સમજણની ભૂલથી ઉન્માર્ગને સન્માર્ગ માને છે અને ઉલટા પરિભ્રમણને સાધે છે, મોક્ષને સાધી શકતા નથી. તો એ વાતનું અનુસંધાન અહીંયા મળે છે કે કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે કારણો છે એમાં એક મળ છે, મળ એટલે મલિનતા, સિદ્ધ અર્થ તો એનો મલિનતા છે, પણ એ મળના પ્રકાર જરા સૂક્ષ્મતાએ વિચારવા યોગ્ય છે. સામાન્ય રીતે કષાયની તીવ્રતાને મલિન પરિણામ ગણવામાં આવે છે, પણ જ્ઞાન મેલું થાય, જ્ઞાન કષાય રસથી રંજિત થાય ત્યારે જ્ઞાન પોતાના પ્રયોજનના વિષયમાં સમજવાની ભૂલ કરે છે. આ એક જ્ઞાનને આવરણ છે એક પ્રકારનું. જે જ્ઞાનાવરણીથી આવરણ થાય છે એ એક પ્રકાર જુદો છે, અને જ્ઞાનમાં મેલાપણું હોય તે પ્રકાર એક જુદો છે. ખાસ કરીને દર્શનની તીવ્રતા થતા જીવ સમજણની ભૂલ કરે છે. શ્રદ્ધા અને જ્ઞાનને સિદ્ધ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તેમ જ્ઞાનમાં વિવેક વિશેષ થાય આત્મરૂચિને લીધે, તો દર્શન મોહનો પણ અનુભાગ ઘટે છે. જેને દર્શન મોહના અનુભાગ ઘટે એને ચારિત્ર મોહનો અનુભાગ નિયમથી ઘટે, કેમ કે એને એની સીધો સંબંધ છે બંને અનુભાગને. એટલે જીવને પરિણામમાંથી મળ છે એ ઘટવો જોઈએ, એ જીવનો એવો દોષ છે કે એને આત્મકલ્યાણમાં રોકનારો છે. મળ શબ્દ વાપર્યો છે. બીજો વિક્ષેપ છે એ શુદ્ધતાના પરિણામ છે. ડિસ્ટર્બન્સ જેને કહીએ, ચંચલતા જેને કહીએ, તીવ્ર ગતિ પરિણામને જેને કહીએ, જેમ કે ઘણાનો ઉતાવળીયો સ્વભાવ હોય છે, સ્થૂળ દ્રષ્ટાંતથી લઈએ તો એક શુદ્ધ પરિણામ હોય છે, ત્યાં શાંત ચિત્તથી સમજવાનું બની શકતું નથી. દોણાયેલું જ્ઞાન જેને કહીએ, આ વિષયમાં, તત્વજ્ઞાનના વિષયમાં પણ અતિશય તર્ક થાય છે કોઈને. એ અતિશય તર્ક થાય છે તો પણ એ જ્ઞાન વિક્ષેપ પામે છે. તર્ક પોતાના આત્મકલ્યાણના પ્રયોજન અને અપ્રયોજનને સ્પર્શીને થાય ત્યાં સુધી યોગ્ય છે, પણ પોતાના પ્રયોજનને છોડીને અપ્રયોજનભૂત વિષયમાં પણ જ્યારે તર્ક વિતર્ક થવા લાગે છે ત્યારે જ્ઞાનમાં વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, અને એ વિક્ષેપ છે એને પોતાના પ્રયોજનને ચૂકાવી દે છે. એટલે પ્રયોજનભૂત વિષય સામે આવે અથવા તો આત્મ સ્વરૂપને પ્રગટ કહેનારા એવા સત્પુરુષનો બોધ પ્રત્યક્ષ મળે તો પણ જીવનું લક્ષ્ય નથી જાતું. એનું કારણ આ મળ અને વિક્ષેપ છે. અજ્ઞાન છે એ વિપરીત જ્ઞાન છે. અજ્ઞાન છે એટલે જ્ઞાનનો અભાવ કેવો છે એટલું જ માત્ર નથી, અલબત્ત સ્વરૂપ જ્ઞાનનો તો અભાવ છે એમાં, અનુભવ જ્ઞાનનો તો અભાવ છે એમાં, પણ વિપરીત જ્ઞાનને મુખ્યપણે અજ્ઞાન કહેવામાં આવે છે, અને એ પણ આ જીવનો અનાદિનો દોષ છે. અને ત્રણેયને પરસ્પર આપસમાં સંબંધ છે એ વાત કરશે કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થાય? જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થાય અને તેનો વિચાર યથાર્થ થાય. વિચાર થવો અને યથાર્થ વિચાર થવો એમાં અંતર એટલું છે કે યથાર્થ વિચાર આત્મકલ્યાણના આશયને મુખ્ય કરીને, આત્મકલ્યાણના દ્રષ્ટિકોણને મુખ્ય કરીને જે વિચારણા થાય છે તે યથાર્થ થાય છે. અને એ હેતુ છૂટી જતા જે કાંઈ વિચારણા થાય છે તેમાં વચનના અર્થઘટનમાં શબ્દાર્થ કે ભાવાર્થની ભૂલ કદાચ ન હોય, અરે નયાર્થની ભૂલ પણ કદાચ ન હોય. શાસ્ત્ર જ્ઞાન, નય જ્ઞાન સારું કેળવ્યું હોય તો છતાં યથાર્થતા ન હોઈ શકે. આ એક વિષય વિચારવા જેવું છે. સૂક્ષ્મ જ્ઞાનમાં, પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાનમાં પણ એટલી શક્તિ છે કે શબ્દનો અર્થ બરાબર કરી શકે. વ્યાકરણ શીખ્યા હોય, વ્યુત્પત્તિ આવડતી હોય તો વ્યુત્પત્તિ અનુસાર પણ કરી શકે. એ કહેનારનો અહીંયા ભાવાર્થ શું છે એ પણ પકડી શકે. કયા નયથી આ વચનનો પ્રયોગ થયો છે એ પણ સમજી શકે. એ નયનો પ્રયોગ થતાં બીજા કયા અન્ય મતનો નિષેધ થાય છે, જેને મતાર્થ કહેવામાં આવે છે. શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, મતાર્થ આદિ બધા અર્થ આગમથી પ્રતિકૂળ ન હોય, ન્યાયથી પ્રતિકૂળ ન હોય, તો પણ એમાં યથાર્થતા હોવી એક બીજી વાત છે. અહીંયા ભૂલાવો થાય છે કે ભાઈ બધું બરાબર છે તો પછી આમાં યથાર્થતાને શું વાંધો આવે છે? જ્યારે કહેનારની બધી વાત ઠીક લાગે છે, કોઈ પડખેથી વાંધો લેવા એવું દેખાતું નથી, તો પછી યથાર્થતાને શું આમાં વિશેષ વાત છે? યથાર્થતાની વાતમાં વિશેષતા શું છે? અને આમાં જે કાંઈ ક્ષતિ છે અયથાર્થતાને લગતી એ શું છે? આ એક વિચારણીય પ્રશ્ન છે અને એને કૃપાળુ દેવે 689માં આશય કહ્યો છે. એને આશય કહ્યો છે અને એ ચાર પાંચ જગ્યાએ એક જ પત્રમાં એ આશય શબ્દનો પ્રયોગ કર્યો છે. આશય એટલે શું છે? કે આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ કેન્દ્રમાં રાખીને એનું વિચાર કરવામાં આવે છે. ભલે એ વિચાર એટલા નયાર્થ મતાર્થના અર્થવાળો વિસ્તારવાળો ન હોય તો ચાલે, એની કોઈ આવશ્યકતા નથી. પણ મારું આત્મકલ્યાણ કેવી રીતે છે, મારા આત્મકલ્યાણરૂપ પ્રયોજનને કેવી રીતે આ સત્પુરુષનું, જ્ઞાની પુરુષનું વચન સ્પર્શે છે, મને કેટલું લાગે વળગે છે, મારા પ્રયોજન સાથે કેટલો સંબંધ, એટલું જો વિચારી શકાય તો એનું આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ જો મુખ્ય રહે છે તો એનું એ જ્ઞાની પુરુષના વચનનું રહસ્ય પકડાય છે. એને રહસ્યાર્થ કહેવામાં આવે છે. ઠીક છે, બીજા અર્થમાંથી આ એક અર્થ બીજો, એને રહસ્યાર્થ કહે છે. કે વાતનો અર્થ તો આમ છે પણ એની પાસે રહસ્ય શું છે, કેવી રીતે આત્મકલ્યાણનો સાધક છે? એટલે એ વચનનું ઇમ્પ્લિમેન્ટેશન જાણે છે, એને કેવી રીતે લાગુ કરે છે પોતાના પ્રયોજનમાં, એ વાતની જેને સૂઝ છે એને એનું રહસ્ય સમજાય છે. જ્યાં સુધી એ વાતની સૂઝ નથી આવતી ત્યાં સુધી ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ શબ્દાર્થ અને ભાવાર્થ સુધી પહોંચે છે. સામાન્ય જનને તે બરાબર લાગે છે પણ એ પોતાને માટે કેટલા કેટલું કામમાં આવે છે એ તદ્દન બીજો જ વિષય છે. એટલે અજ્ઞાન છે એ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી અજ્ઞાન ગણવામાં આવે છે. તો પણ મોક્ષની ભૂમિકામાં સમજણની યથાર્થતા આવવી એ એક પાત્રતાનું પ્રધાન ચિહ્ન છે, એક પાત્રતાનું મુખ્ય ચિહ્ન છે. યથાર્થતા ન આવે તો વિદવત્તા આવી જાય છે, પંડિતપણું પણ આવી જાય છે, પણ યથાર્થતા આવવામાં કોઈ જુદી વાત હોવી જોઈએ છે. એ સમજણની યથાર્થતા જ વિકાસ પામીને સમ્યક જ્ઞાન રૂપે પરિણમે છે. સમજણની અયથાર્થતા છે એ પલટીને મુમુક્ષુની ભૂમિકામાં સમજણની યથાર્થતા આવી એટલો સુધારો થાય તો આગળનો સમ્યક જ્ઞાન રૂપ પરિણમનનો સુધારો થવાનો અવકાશ છે, નહીં તો સમ્યક જ્ઞાન ઉત્પન્ન થવાનો અવકાશ ત્યાં સુધી નથી થતો. કૃપાળુ દેવના વચનોમાં કોઈ વિશિષ્ટતા હોય તો એક આ પ્રકરણની છે. અનેક પડખેથી મુમુક્ષુ જીવોને અને વિભિન્ન યોગ્યતાનો મુમુક્ષુ જીવોને યથાર્થતામાં આણવા એમનું જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન કોઈ અદ્ભુત છે. પ્રાય એમ કહી શકાય કે મુમુક્ષુને યોગ્ય માર્ગદર્શનના આગમ અત્યારે ગોથમાં જાય તો મળે તેવા નથી. જિનાગમને વિશે એ પ્રકરણ શોધવા જાય તો મળે નથી. માટે જેમણે એ આગમોનો નિચોડ આત્મસાત કર્યો છે અને એ પોતે જ જીવંત આગમ છે, કૃપાળુ દેવ તો પોતે જ જીવંત આગમ છે, એટલે તો કહે છે કે અમારી વાત કદાચ તને આગમમાંથી નહીં પણ મળે, કદાચ મળશે પણ કદાચ ન મળે, તો અમે કહ્યું તે આગમ સમજવું. કેટલા આત્મવિશ્વાસથી વાત કરતા હશે, કેમ કે જે વચનોને આત્માની સાક્ષી છે એ વચનો આત્મામાંથી ઉદ્ભવેલા વચનો છે અને આગમ પણ આત્મામાંથી જ ઉદ્ભવેલા છે, ક્યાંય બહારથી આવેલી ચીજ નથી. માટે તે આગમ જ છે એમાં કોઈ શંકાને અવકાશ રહે એવી વાત નથી. અહીંયા એ કહ્યું કે અનાદિના જે ત્રણ દોષ છે એમાં જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તેનો યથા યોગ્ય વિચાર થવો, વિચાર થવો એટલું ન લીધો, તેનો યથાર્થ વિચાર થયો ત્યારે અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. વિચાર તો જેટલા બુદ્ધિમાન છે તે ઘણા કરે છે, બધા કરે છે પોતપોતાની વિચાર શક્તિ અનુસાર, પણ યથાયોગ્ય વિચાર થયો એની એક ક્વોલિટી જુદી છે, એટલું અહીંયા ધ્યાન ખેંચવા જેવું છે. કે એનો વિચાર યથાર્થ થવો જોઈએ. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી, એટલે અજ્ઞાનના પરિણામોમાં ઘણું બળ હોવાથી, તેનો રોધ થવાને અર્થે, એટલે તે અજ્ઞાનનો નાશ કરવાને અર્થે, અને જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, પાછો એ જ વાત લે છે, યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. કેમ કે સામે સામે એકબીજાને કારણ કાર્ય પડે છે. મળ અને વિક્ષેપને લઈને યથાયોગ્ય વિચાર થતો નથી, યથાયોગ્ય વિચાર થવાનો અર્થ મળ અને વિક્ષેપને ઘટાડવા મટાડવા ઘટે છે. સ્વરૂપનું અને એના માટે ઉપાય બતાવે છે. પહેલી વાત, સરળપણું લીધું છે. આ એક મુમુક્ષુની ભૂમિકાનો અતિ સુંદર સદ્ગુણ છે. મુમુક્ષુ ભલે જ્ઞાની નથી તો પણ જો મનુષ્ય સરળ પરિણામી હોય તો એને ધર્મ પામવાનો શીઘ્ર અવકાશ છે. તત્વાર સૂત્રમાં ભગવાન ઉમા સ્વામીએ ચાર ગતિના કારણભૂત પરિણામોના સૂત્રો લખતા મનુષ્ય ગતિના કારણભૂત પરિણામમાં સરળપણું લખેલું છે. સરળતાથી મનુષ્ય ગતિની પ્રાપ્તિ થાય છે, અસરળતાથી તિરંજ ગતિની પ્રાપ્તિ થાય છે, અને સૌથી વધારે ઉત્તમ થવાના સ્થાન તિરંજ ગતિના છે. 84 લાખ યોનિમાં સૌથી વધારેમાં વધારે હોય તો તિરંજ ગતિમાં છે. એટલે કે જીવ ભાગ્ય જ મનુષ્ય થાય છે. તીવ્ર કષાયથી નારકીમાં જાય, મંદ કષાયથી દેવલોકમાં જાય, એના સ્ટેટિક સેવા છે. કે જીવ અસંખ્ય વાર, અનંત અસંખ્ય વાર નારકીમાં ગયો છે, તેથી અનંત અસંખ્ય વાર દેવલોકમાં ગયો છે. એટલે કશાયની તીવ્રતા કરતા મંદતાના સ્ટેટિસ્ટિક્સનું પરિણામ વધારે થયેલા છે. ચાર ગતિના પરિભ્રમણના આંકડાઓ તપાસવામાં આવે કોઈ એક જીવના, તો અનંતવાર, અસંખ્યવાર, અનંતવાર એ નારકીમાં ગયો છે, તેથી અસંખ્ય અનંતવાર વધારે દેવલોકમાં ગયો છે મંદ કષાયના કારણે. સૌથી ઓછામાં ઓછો કોઈ પ્રકાર બીનો હોય તો તે મનુષ્ય ભવનો છે, અને એનું કારણ સરળતા છે. મનુષ્ય થયા પછી પણ જો પારમાર્થિક સરળતા ગ્રહણ કરવામાં આવે તો એ ધર્મ પામવાનું મુખ્ય કારણ સરળતા છે. એટલે સરળતાને વિશેષ કરીને ઉપાસના જેવી છે. સરળતાથી વિરુદ્ધ એવા અસરળતા, હઠાગ્રહ, જીદ, માયાચારના પરિણામ, એ બધા પરિણામ, સરળતાથી વિરુદ્ધ એવા અસરળતાના પરિણામ છે, અને તે આત્મકલ્યાણમાં મુખ્યપણે પ્રતિબંધક છે. સરળતાને ક્યાં મૂકશો? સરળતા એક એવી ચીજ છે કે જે આત્મકલ્યાણને સમીપ આવવામાં બહુ સારું કારણ છે. એટલે પહેલું પદ એમને લીધું છે સરળતાનું. સૂક્ષ્મપણે એનો વિચાર કરવામાં આવે છે, સરળતાની ચરમ સીમા લઈએ તો, કે ઉપયોગને નિજ સ્વરૂપમાં સરળ થઈને સીધે સીધો લઈ જવાને બદલે જોડે રહેલા રાગાદી ભાવમાં શા માટે જોડવામાં આવે છે? જે જીવ રાગાદીથી ભિન્ન થાય તે જ ભેદ જ્ઞાન પૂર્વક નિજ સ્વરૂપનું અનુસંધાન કરી શકે. તો સ્વરૂપનું અનુસંધાન કરવું, પોતાના જ સ્વરૂપમાં પોતાના ઉપયોગને જોડવો, એ સરળતાની ચરમસીમા છે. ઉપયોગની એ સરળતા છે અને એ જ ઉપયોગ પોતાના નિજ સ્થાનને, નિજ ઘરને, નિજ સ્વરૂપને છોડીને જોડે રહેલા વિભાવાંશમાં જોડાય. પર્વ વ્યવહારમાં તો સરળતા, જોકે એ વિષય કઠિન તો ત્યાં પડે છે કે લોકો એમ કહે છે કે બહુ સરળ થશો તો લોકો તમને નુકસાન કરશે, તમે નુકસાનીમાં ઉતરી જશો, તમને ગેરલાભ ઘણો થશે સંયોગનો. પણ સંયોગના ફેરફારો એ પૂર્વકર્મને આધીન છે. અસરળતાથી જો કોઈ લાભ થતો હોય અને સરળતાથી નુકસાન થતું હોય તો એ વાત દેખીતી રીતે જ ન્યાય સંપન્ન નથી. પણ અહીંયા થોડી તકલીફ પડે છે કે નુકસાન જતું હોય તો સરળતા રાખવી, કે ભાઈ સરળતાને કારણે નુકસાન નથી જવાનું, એ તો પૂર્વકર્મ આશ્રિત છે. ઉદય તો પૂર્વકર્મ આશ્રિત છે. સરળતાથી આત્માને નુકસાન થતું બચે છે, અસરળતાથી આત્માને નુકસાન થાય છે, એ વાત સમજમાં આવવી જોઈએ. અને તો જ જીવ સરળ પરિણામી થઈ શકે, નહીતર સરળ પરિણામી ન રહી શકે. એટલે સરળતા એક બહુ પ્રધાન મોક્ષની ભૂમિકાનો સદ્ગુણ છે અને એક પાત્રતાનું, અનેક લક્ષણો જે પાત્રતાના છે એમાંથી આ એક વધુમાં વધુ સારું લક્ષણ છે. સરળતા, ક્ષમા. ક્ષમા પણ તે જ જીવ રાખી શકે છે કે જે શલ્યને, વૈમનસ્યના શલ્યને છોડી શકે. નહીતર મારું ખરાબ કર્યું છે એને હું કેવી રીતે છોડી દઉં, આ પ્રશ્ન આવ્યા વિના રહે. જોકે એમાં ક્ષમામાં સરળતા મુખ્ય ભાગ ભજવે છે, કેમ કે ક્ષમા તો તે કરે છે કે જે પોતાને પ્રતિકૂળ જનાર છે એના પ્રત્યે પણ જે ઉદાર વૃત્તિ રાખી શકે, એવી ઉદારતાનું મુખ્ય લક્ષણ જેમાં છે એમાં ક્ષમા છે. અને એ જતું કરી શકે છે એટલે સરળતાપૂર્વક જ ક્ષમાને, ક્ષમાના પરિણામ હોઈ શકે, એ સિવાય ક્ષમાના પરિણામ આવી શકતા નથી. પોતાના દોષનું જોવું, આ એક નિષ્પક્ષ થઈને જેને નિર્દોષ થવું હોય, જેને આત્મકલ્યાણ કરવું હોય એના માટે આ એક અનિવાર્ય પ્રોસેસ છે કે પોતાના દોષને નિષ્પક્ષ થઈને જોવું. વક્રતાને લઈને આ જીવ પોતાના દોષનો બચાવ કરે છે, ધર્મમાં સમ્યક્ત્વ જ્યારે મુખ્ય છે, સમ્યક્પણું જ્યારે મુખ્ય છે ત્યારે એ સમ્યક્પણાને ગુણદોષની અપેક્ષાએ ગુણની દ્રષ્ટિ કહેવામાં આવી છે. જે જીવ પોતાના દોષને જોઈ ન શકે એની દોષ દ્રષ્ટિ તીવ્ર છે. જેની દોષ દ્રષ્ટિ તીવ્ર છે એને ગુણદ્રષ્ટિ પ્રગટ થવાનું ઘણું દૂર છે. એ ગુણદ્રષ્ટિ પ્રગટ કરી શકે નહીં, એ સમ્યક્ત્વને પામી શકે નહીં એવી એક પરિસ્થિતિ છે. એટલે આત્મકલ્યાણ કરવું એમ કહો, નિર્દોષ અથવા પવિત્ર દશાને પ્રાપ્ત કરવી એમ કહો, એના પહેલા પગથિયે પોતાના દોષને જોવા એ જરૂરી છે. જે પોતાના દોષને જોવે નહીં, જોઈ શકે નહીં, એ દોષનો અભાવ કરવાના કોઈ પણ પુરુષાર્થમાં જોડાઈ શકે નહીં, એ સીધી સમજી શકાય એવી વાત છે. એટલે પોતાના દોષનું જોઈને એનો નિષેધ આવવો, એનો ખેદ થવો, અને જોતા એ કામ થાય છે, બહુ મુદ્દાનું કામ થાય છે આપણી બપોરની ચર્ચાનું, કે જો ચાલતા દોષને તે જ કાળે જોવામાં આવે તો એ દોષનો રસ એકદમ ઠંડો થઈ જાય છે. જેમ કોઈ થર્મોમીટરનો પારો ઝડપથી નીચે ઉતરી જાય એટલી ઝડપથી એ દોષ ભાવનો રસ છે એ ફિક્કો પડી જાય છે. આ એક દોષથી છૂટવા માટેનો, દોષના અવલોકનનો પ્રયોગ છે. એ પ્રયોગ આત્મકલ્યાણ માટે વારંવાર સહજપણે નિરંતરપણે થઈને એ એટલો એનો મહાવરો કે પ્રેક્ટિસ થઈ જવી જોઈએ કે જેને લઈને તીવ્ર રસથી દોષ થવાનું સહેજે સહેજે બને જ નહીં, એટલી આત્મજાગૃતિ આવી જાય. આત્મજાગૃતિ, પોતાના દોષનું જોવું, એ નફા આત્મલાભ અને આત્મનુકસાન એ સંબંધની જાગૃતિ વિના બની શકે નહીં. અને એવી જાગૃતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પોતાને કલ્યાણમાં પ્રતિબંધક થનારા પરિણામોને પોતે જ જોઈ શકતો નથી તો એને ટાળવાનો ઉપાય કેવી રીતે કરી શકશે? પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ. અલ્પ આરંભ, અલ્પારંભી થવું એ મુમુક્ષુને સહજ એટલા માટે હોય છે કે મુમુક્ષુના જીવનનું ધ્યેય બદલાઈ ચૂક્યું છે. જે અતિ આરંભમાં જાય છે એ મનુષ્યો જગતના સંયોગોની પ્રાપ્તિના મહત્વાકાંક્ષી જીવો હોય તેને જ અતિ આરંભ હોય. પણ જેણે પોતાના જીવનનું સુકાન બદલી નાખ્યું છે, જેણે ધ્યેય બદલી નાખ્યું છે કે અનંતકાળે દુર્લભનું જે મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે એ મનુષ્યત્વ આત્મકલ્યાણમાં વ્યતીત થવું ઘટે છે. જગતના પદાર્થોની પ્રાપ્તિની મહત્વાકાંક્ષા એના ઉપર ચોકડી એવી સરસ મૂકી દેવી જોઈએ કે સામેથી પ્રલોભન આવે તો પણ જીવ એની અંદર લાલચમાં આવે નહીં. એવું બને છે કે જીવ જ્યારે અલ્પારંભી થાય અને એવો કંઈ થોડો વધતો પ્રયત્ન કરે ત્યાં કોઈને કોઈ એવા સંયોગો ઊભા થાય કે ભાઈ તમે આમ કરો ને, તમારા માટે બહુ સારો ચાન્સ છે, આટલું એક તમારે શરૂ કરવાનું છે, પછી જુઓ સોનાના નળિયા દેખાડે, સીધા સોનાના નળિયા થાય એવું છે. શું એ મહત્વકાંક્ષા જેને સંયોગની નથી એનું આ માર્ગમાં કામ છે. મુમુક્ષુ જીવે ઓછામાં ઓછું એટલું તો નિર્ધાર અને નિશ્ચય નિર્ણય કરવો જ ઘટે છે કે મારે આત્મકલ્યાણ કરવું એ જ મારા જીવનનું ધ્યેય છે. આ સિવાય મારા જીવનનું ધ્યેય બીજું નથી. કોઈ પૂર્વકર્મને કારણે અથવા લાચારી અને દીનતાના પરિણામ વધારે બગડે નહીં એવા ન થાય તેના માટે કોઈ આજીવિકા આદિની પ્રવૃત્તિ કરવી પડે, ફરજિયાત, મરજિયાત નહીં પણ ફરજિયાત કરવી પડે, તો એ અનિચ્છાએ કરવી પડે છે, એમાં રસ વધતો નથી. ઈચ્છાથી પોતે કરે તો એમાં તીવ્ર રસ થાય છે, અને અનિચ્છાએ કરવી પડે તો પરાણે કરવી પડે એમાં રસ તીવ્ર થવાનો અવકાશ નથી. જેલમાં જવામાં કોને રસ હોય? ભાઈ તો પકડીને લઈ જાય છે, જ્યારે પકડીને લઈ જવામાં આવે ત્યારે પરાણે જ જવાનો પ્રશ્ન છે. એમ આત્મકલ્યાણને મુખ્ય કરવામાં ન આવે તો 84 લાખ યોનિના જેલખાના ઊભા છે. જે શરમજનક ભાવો છે એમાં અનિવાર્યપણે જવું જ પડે, બીજી પરિસ્થિતિ જ નથી. અને એટલા માટે પણ આત્માને કલ્યાણના પ્રતિબંધક પરિણામો છે એમાં રસ આવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ પરાણે કોઈ કરવા પડે એ વાત જુદી છે, અને પોતાના ઉત્સાહથી ઉમંગથી ને હોશથી કરે એ વાત તદ્દન જુદી થઈ જાય છે. સામાન્યપણે આવા પરિણામોના વિષયમાં અભિપ્રાયનો રોલ બહુ મોટો છે. જેમ કે એક ચીજ એક માણસને ભાવે છે અને બીજા માણસને એ ચીજ નથી ભાવતી, એમાં શું કારણ છે? કે એને અભિપ્રાય નક્કી કર્યો છે કે મને આ ભાવે, મને આ ફાવે, આ મને ગમતી ચીજ છે. હવે એ અભિપ્રાય પૂર્વક એ જ ચીજનો ઉદય આવે ત્યારે એને માત્ર સારું લાગતું નથી, અભિપ્રાયથી એનો રસ તીવ્ર પડે છે. એટલે પહેલા અભિપ્રાય ઠીક કરી લેવો પડે. જેમ કે આપણે અત્યારે વિચારીએ છીએ કે આપણા કોઈ પણ પરિણામો વિષય કષાયના ઉદયમાં તીવ્ર રસવાળા થાય તો આત્માને ઘણું નુકસાન થાય. એવી એક યોગ્યતા પરિણામને થવી ઘટે છે કે જેથી તીવ્ર રસ ઉત્પન્ન જ ન થાય, તો એના માટે પહેલા અભિપ્રાયને સુધારવો જોઈએ. સત્શાસ્ત્ર અને સત્સંગ તત્વજ્ઞાનનો અભ્યાસ જેના દ્વારા કરવામાં આવે છે એવા બે નિમિત્ત છે, એક સત્શાસ્ત્ર અને એક સત્સંગ. શું હેતુ છે એની અંદર? કે જેટલા વિરુદ્ધ અભિપ્રાયો છે એને પહેલા ઠીક કરવા, સમજણથી. આ એક જ્ઞાનનો વ્યાયામ છે, એક્સરસાઇઝ છે. વારંવાર વાંચીએ છીએ કેમ પત્રો? વારંવાર કેમ વિચારીએ છીએ કે અભિપ્રાયને જો ઠીક કરવામાં આવે તો યોગ્યતા આપોઆપ ઊભી થઈ જાય છે, ઓટોમેટિક. જ્યાં સુધી અભિપ્રાય બદલતો નથી ત્યાં સુધી યોગ્યતા સુધારવાનો કોઈ અવસર આવતો નથી. એટલે શાસ્ત્ર સ્વાધ્યાયનો મુખ્ય હેતુ વિપરીત અભિપ્રાયોને બદલી નાખીને અવિપરીત અભિપ્રાયો ઘડવા અને અભિપ્રાયને અને દર્શનોને શ્રદ્ધાને સીધો સંબંધ છે. જો જ્ઞાનના અભિપ્રાય બરાબર યથાર્થ ઉત્પન્ન થાય તો દર્શનનો અનુભાગ ઘટે ઘટે ને ઘટે છે. દર્શનનો અનુભાગ ઘટે ત્યારે દર્શનના જે ભાવો છે એની શક્તિ ઘટે છે. સવારે જેમ વાત થઈ કે અનુભાગ એટલે રસના પરિણામ શક્તિ રહેલી છે પ્રગટપણે વ્યક્તપણે, એ દર્શનમોહની શક્તિ ઘટે તો દર્શનમોહ ઉપશમ થાય. ઉપશમ થવું એટલે દબાવવું, ઉદયનો અભાવ છે ત્યાં. ત્યાં મિથ્યાત્વ સત્તામાં રહેલું છે. ઉપશમ સમ્યક દર્શન જ્યારે પ્રગટે છે અને કોઈ પણ જીવને પ્રથમમાં પ્રથમ ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થાય, ક્ષયોપશમ કે ક્ષાયિક પ્રગટ સિદ્ધું ન થાય કોઈને. અને એ ઉપશમ સમ્યક દર્શન દર્શનનો અનુભાગ યથાર્થ પ્રકારે ઘટ્યા વિના ઉપશમ ન થાય, આ એનો પ્રોસેસ છે. કેમ કે આ જીવના પ્રકૃતિગત જે પરિણામો છે એ દૂષિત પરિણામમાં સર્વથી વધારે શક્તિવાળા કોઈ પરિણામ હોય તો તે દર્શનમોહના છે. એટલે આઠ કર્મમાં પણ કર્મ અનંત પ્રકારના, તેના મુખ્ય આઠ, તેમાં પણ મોહની છે મુખ્ય છે અને એમાં પણ દર્શનમોહની મુખ્ય છે. આમ છે હણાય કહું તે પાઠ અને હણે બોધ. દર્શનમોહને કોણ હણે? બોધ હણે અને ચારિત્ર મોહને વિતરાગતા હણે. બોધ એટલે જ્ઞાન, એટલે જ્ઞાનનું જ સાધન છે. એક પંચાધ્યાયી નામનું શાસ્ત્ર છે, આપણે કદાચ જોયું હશે, દ્રવ્યાનુ યોગનો મહાન ગ્રંથ કહેવાય છે. પાંચ અધ્યાય લખવા ધારેલા કોઈ મહાપુરુષે ફક્ત એના બે અધ્યાય લખ્યા છે. લગભગ 1700-1800 ગાથાના બે ગ્રંથો છે, પંચાધ્યાયી પૂર્વાર્ધ અને પંચાધ્યાયી ઉત્તરાર્ધ. ગ્રંથ કુદરતી અધૂરો રહ્યો છે પણ છતાંય 1700-1800 ગાથા સંસ્કૃતમાં લખાયેલી છે. એમાં સ્વાનુભવના કારણની ચર્ચા કરતા એક બહુ સુંદર શ્લોક છે, ઉત્તરાર્ધનો 401 નંબરનો શ્લોક છે. જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિતઃ. સાધનની મીમાંસા કરવામાં આવે, આત્મકલ્યાણના સાધનની ઊંડી વિચારણા કરવામાં આવે તો જ્ઞાન એક જ સાધન છે. જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિતઃ. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, સ્વાનુભૂતિનો આ એક હેતુ છે. તસ્માત તત પરમમ પદમ, માટે અમે જ્ઞાનને પરમ પદ કહીએ છીએ. ભગવાન કુંદકુંદ આચાર્યનો સમયસાર છે, એ સમયસારને એમણે જ્ઞાન માત્ર શબ્દથી કહ્યો છે. સમયસાર શબ્દ કરતા જ્ઞાન માત્રનો પ્રયોગ વધારે કરેલો છે. અને મુમુક્ષુને પણ એ એક જ અવકાશ છે. શાંત ચિત્તે વિચારવામાં આવે તો જે મિથ્યાત્વ, જે શ્રદ્ધાનું જે મિથ્યાપણું છે, મિથ્યા દ્રષ્ટિપણું છે, મિથ્યા શ્રદ્ધા છે, એ ગુણ જ એવો છે કે ઉલટો પડે પણ પૂરેપૂરો ને સુલટો થાય તો પણ પૂરેપૂરો. ચારિત્રની જેમ આંશિક વિતરાગતા અને આંશિક સરાગપણું શ્રદ્ધામાં નથી થતું, કે આંશિક શ્રદ્ધા સમ્યક, આંશિક શ્રદ્ધા મિથ્યા, એવું નથી થતું. એ પૂરેપૂરો અંધો, એટલે એનામાં દર્શન મોહમાં શક્તિ વિશેષ છે, એ સાધન ન થઈ શકે. મોક્ષની ભૂમિકામાં શ્રદ્ધા મિથ્યા હોવાથી શ્રદ્ધાગુણના પરિણામ સાધન નથી થઈ શકતા. ચારિત્રમાં પણ રાગાદી ભાવ હોવાથી ચારિત્ર ગુણ પણ સાધક નથી થતો. પુરુષાર્થને તો બે જ દિશા છે, એક પરસન્મુખતા અને એક સ્વસન્મુખતા. જ્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી સ્વસન્મુખનો પુરુષાર્થ નથી. એક જ્ઞાનનું પરિણામ એવું છે કે જેમાં સ્વભાવ અંશ ખુલ્લો છે અને જે સાધન થઈ શકે છે. કોઈ પણ જીવને અજ્ઞાનીને વિચાર આવે છે કે મારું આત્મકલ્યાણ કેમ થાય, ક્યાંથી આવ્યો, કયા કર્મના ઉદયથી આવ્યો, એવું કોઈ કર્મનો ઉદય નથી કે જેમાંથી આત્મકલ્યાણનો વિચાર આવે. એ જ્ઞાન જ એવું છે કે જે સાધન થાય છે, જે સ્વપર પ્રકાશક છે, પોતાને પણ જાણે છે, બીજા ગુણના ગુણોના પરિણામને પણ જાણે છે, પોતાની વિપરીતતાને પણ સમજી શકે છે, પોતાની અવિપરીતતાને પણ સમજી શકે છે, પોતાના અલ્પત્વને પણ સમજી શકે છે, પોતાના બહુત્વને પણ સમજી શકે છે. અનેક પડખા છે, એના અનેક ધર્મો છે જ્ઞાનના. આપણે તત્વાનુશીલનમાં છેલ્લું પ્રકરણ છે એમાં લગભગ 44 ધર્મો લીધેલા છે જ્ઞાનના. તો એ બધું જ્ઞાન પોતે પોતામાં સમજી શકે છે અને બીજા ગુણોના પરિણામને પણ સમજી શકે છે. અને તેથી સમ્યક દ્રષ્ટિને પણ મુખ્યપણે જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે, એના પરિણામને પણ જ્ઞાન ધારા કહેવામાં આવે છે. મુખ્યપણે જે નિત્ર અનંત ગુણો સર્વગુણાંશે સમ્યક્ત્વ છે, પણ છતાં એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. અને અનંત ગુણ સંપન્ન આત્મા હોવા છતાં પણ આત્મા એક જ્ઞાન પ્રધાન ગુણ વાળો પદાર્થ છે એવું આગમ પોકારી પોકારીને કહે છે. અહીંયા એમ કહ્યું છે કે એ અજ્ઞાનની સંતતિ બળવાન છે એને રોકવા માટે અને જ્ઞાની પુરુષોના વચનોને યથાર્થ રીતે વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. જ્ઞાન સ્થિર હોય તો જે વિચાર કરી શકે, એક શુદ્ધ થયેલું શોભાયમાન થયેલું જ્ઞાન એ રીતે યથાર્થ નિર્ણય કે વિચાર ન કરી શકે, અને જ્ઞાનમાં મલિનતા હોય ત્યારે તો જ્ઞાન વિપરીતતાને જ સાધે છે. આગળ બે ત્રણ વાતો આવશે એનું અનુસંધાન લઈશું. જ્ઞાનને મલિનતા સાથે થોડીક એક પુષ્કળ પૂરું કર્યા પછી બીજા પુષ્કાળમાં થોડો વિષય લોક સંજ્ઞા, ઓઘ સંજ્ઞા અને અસત્સંગનો જે વિષય લીધો છે કૃપાળુદેવે આ જ પત્રમાં એક પેરેગ્રાફ છોડીને, એમાં જ્ઞાનની મલિનતા સાથે બહુ સીધો સંબંધ છે. જે જીવને લોક સંજ્ઞા હોય છે એનું જ્ઞાન ગમે તેટલું ઉઘાડવાળું હોય તો પણ મલિન પરિણામવાળું છે, મલિનતાવાળું છે. અને એ મલિનતા શું કામ કરે છે કે યથાર્થતાને ઉત્પન્ન થવાને બદલે અયથાર્થતાને સાધે છે, પ્રયોજનને સાધવાને બદલે અપ્રયોજનને સાધે છે. આ એ જ્ઞાનનો મળ છે, એને સૂક્ષ્મતાએ સમજવો ઘટે છે. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ લોક સંજ્ઞા જવી બહુ કઠણ છે, અને લોક સંજ્ઞા તેની જ જાય. સવારના વિષય ઉપર આવવું પડશે કે શુદ્ધાંતકરણથી આત્મકલ્યાણની ભાવના હોય તેને જ લોક સંજ્ઞા જાય, નહીં તો લોક સંજ્ઞા જવી મુશ્કેલ છે. એ જ શુદ્ધાંતકરણ વાળાને ઓગ સંજ્ઞા જાય, નહીંતર ઓગ સંજ્ઞા જવી પણ મુશ્કેલ છે. ઓગ સંજ્ઞાનું પ્રકરણ તો બહુ ઊંડાણથી વિચારવા જેવું છે, બહુ સૂક્ષ્મતાથી વિચારવા જેવું છે. એ સ્થળે ભૂલ થાય છે. સામાન્ય રીતે જે ક્રિયાજળ હોય છે એને આપણે ઓગ સંજ્ઞામાં ક્રિયા કરે છે એમ લઈએ છીએ, અને તત્વજ્ઞાનનો વિચાર કરનારા, તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા જીવો એવું સમજી બેસે છે કે આપણે હવે ઓગ સંજ્ઞામાં નથી, કેમ કે આપણે જડ ક્રિયા કરતા નથી. પણ એવું નથી. જ્યાં સુધી ભાવ ભાષણ ન થાય, સ્વભાવને વિભાવ પરિણામોનું ભાવ ભાષણ ન થાય, ત્યાં સુધી ઓગ સંજ્ઞા ટળતી નથી. વિચારમાં સમજાય છે એ પણ ઓગ સંજ્ઞામાં ઉભો રહીને સમજે છે, અને આ એક મોટી વિટંબણા છે મુમુક્ષુની ભૂમિકાની. કૃપાલજીએ બહુ સરસ આ પત્ર લીધો છે, એટલે લેખો છે કૃષ્ણદાસભાઈને, પણ છેલ્લે એમ લખ્યું છે કે અમે જે આ આઠમું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચાર કરવાને અર્થે લખ્યા છે. પછી પોતાને વિકલ્પ આવ્યો છે કે ખંભાતમાં તો અંબાલાલભાઈ આદિ બીજા મુમુક્ષુઓ પણ હતા, ત્રિભુવનભાઈ, માણેકચંદભાઈ વગેરે. તો હવે જ્યારે ઉદય ભાવ વર્તી જ રહ્યો છે તો એ સહેજે સહેજે ઉદય ભાવથી પોતે બધા મુમુક્ષુઓને લક્ષમાં રાખી અને થોડો વિસ્તારથી બોધ વચનો લખ્યા છે. નાની પુરુષને પણ સામે જો કોઈ પાત્ર જીવ આવે તો એમના હૃદયમાં રહેલા રહસ્યને સામે આપી દે છે. લેનાર જોઈએ, ખરીદનાર પાત્ર જોઈએ. નાની પુરુષ નિષ્કારણ કરુણાશીલ છે. એક એમની વર્તમાન સ્થિતિમાં અન્ય જીવોના કલ્યાણ માટેનું અતિ સુંદર તત્વ છે કે જો કોઈ પાત્ર જીવ સામે આવે તો કાળજું કાપીને હાથમાં આપી દે. મારા હૃદયમાં આ ચીજ પડી છે, મને કાંઈ નુકસાન નથી, તને આ બોધ આપતા મને કાંઈ નુકસાન નથી. પોતાની સ્વયંની નિર્મળતા વધી જાય છે. એની પ્રતીતિ કરાવતું એક વચન 609 નંબરના પત્રમાં છે કે સત્સંગની આટલી મહત્તા દર્શાવતા અમારા આત્મગુણો આવિર્ભાવ પામે છે અને સહજ સહજ સમાધિ પર્યંત અમારી દશા થઈ ગઈ છે. આ સત્સંગની પ્રશંસા કરતા અમારી આ દશા થાય છે. એ રીતે એમને એ પત્રની અંદર પોતાના પરિણામોની વાત લખી નાખી છે. એટલે નિષ્કારણ કરુણાશીલ એવા જ્ઞાની પુરુષોની બાહ્ય પ્રવૃત્તિ પણ સ્વપર ઉપકારક નીવડે છે, પોતાને આત્માને ઉપકાર કરતાં કરતાં અન્ય જીવોને પણ સહજે ઉપકારી થઈ પડે છે. ચાલતા વિષયને થોડો વિશેષ વિસ્તારથી અમે પછી લઈશું, સમય પૂરો થયો.